તારીખ 6/12/1986 પૂજ્યબહેનશ્રીના વચનામૃત બોલ નંબર 19 અને 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17.
સંસાર પરિભ્રમણ કરતા જીવને જ્ઞાનીની ઓળખાણ થઈ ગઈ. જ્ઞાનીની દશાનું વર્ણન કરવાનું એ કારણ છે કે કોઈ રીતે જીવ જ્ઞાનીની દશાને જ્ઞાનીને ઓળખે. અંતરંગ પરિણતિ આત્મા સાથે વર્તતી અને બાહ્ય ક્રિયાને એને અનુસરતા પરિણામ પૂર્વકર્મ અનુસાર ચારે ગતિના જ્ઞાની જીવોને પૂર્વકર્મ અનુસાર તે ગતિને લાયક હોય છે. મનુષ્યમાં મનુષ્ય ગતિને લાયક, તિર્યંચમાં તિર્યંચ ગતિને લાયક ઉદય હોય અને એને અનુસરતા પરિણામ હોય. અને અભિપ્રાયની દ્રષ્ટિ જોઈએ તો પરિપૂર્ણ વિતરાગતા નો જેનો અભિપ્રાય છે, પૂર્ણ વિતરાગતા એ ઉપાધિ છે એવો જેનો અભિપ્રાય છે, એ દિશા ઓળખાવા માટે આ શાસ્ત્રમાં અનેક જગ્યાએ જ્ઞાનીની દશાનું વર્ણન છે. સમયસારમાં આ વિષયનો મુખ્ય અધિકારી નિર્જરા અધિકાર છે. સંવર અધિકારમાં સંવરની વિધિ, સંવરની પ્રાપ્તિ, સંવર કઈ રીતે થાય એ રીતનો વિષય લીધો છે. નિર્જરામાં સંવર પ્રાપ્ત જ્ઞાનીને નિર્જરા છે અને કોઈ પણ સંજોગોમાં એને નિર્જરા છે, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એને નિર્જરા થાય છે, એ અંતરંગ દશાને કારણે થાય છે એ સમજાવવા માટે એ અધિકાર છે, નિર્જરા અધિકાર છે. અહીંયા અભિપ્રાય પડખું લીધું છે. મુખ્યપણે જ્ઞાનીની દશામાં આત્માના અનંત ગુણો પ્રગટ થયા છે અને તેથી વક્તવ્ય અને સમજી શકાય એવા કેટલાક ગુણોથી જ્ઞાનીની અંતરંગ દશાનું વર્ણન આવે છે. છે તો અનેક ગુણો, પણ કેટલાક કેટલાક ગુણોથી એ દશાને દર્શાવવામાં આવે છે. એમાં અહીંયા આ બોલમાં અભિપ્રાયનું એક પાસું છે, એક પડખું છે, તેથી જ્ઞાનની દશાને ઓળખાવી છે. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે અથવા કાળો નાગ છે. આત્મામાં આનંદ અમૃત છે, એ અમૃત પોતાના અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. પોતાનું જ સ્વરૂપ હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. એવા સ્વરૂપ પ્રત્યક્ષ અમૃત ની સાથે અહિયાં રાગ ની સરખામણી કરે છે. સ્વરૂપ પ્રત્યક્ષ છે એટલે સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે, કોઈ બીજાને જોવે છે એમ નથી, સ્વરૂપે પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ નો અર્થ એ છે પ્રત્યક્ષ છે અને સ્વરૂપે જ પ્રત્યક્ષ છે. સ્વરૂપે પ્રત્યક્ષ છે, પોતા પોતે જ પ્રત્યક્ષ છે અને પોતા રૂપે પ્રત્યક્ષ છે, સ્વરૂપ પ્રત્યક્ષ છે. એવું જે અમૃત નું સરોવર છે આત્મા, એની પાસે આ એક સમયનો રાગ અને કાળો નાગ દેખાય છે. હજી મારી ભૂમિકા પૂર્ણ નથી એટલે વાંધો નહીં, એ પ્રકાર નથી, એ ઉલટો અભિપ્રાય છે. અભિપ્રાયમાં એમ રહે કે હજી તો હું વિતરાગ થયો નથી તેથી મને રાગ તો હોય જ ને, એમ જાણવું એક વાત છે ને અભિપ્રાય હોવો બીજી વાત છે, બે બહુ મોટી વાત, જુદી જુદી વાત છે. અભિપ્રાય તદ્દન વિપરીત છે, અવસ્થામાં રાગ થાય ને જણાય બીજી વાત છે, પણ એ હોય ને એવો જે એનો અભિપ્રાય છે એ એકદમ વિપરીત અભિપ્રાય છે. એટલે અહિયાં ભયંકરતા નો વિચાર કરવા જેવો છે, રાગ ની ભયંકરતા નો વિચાર કરવા જેવો છે. 33 સાગર ની જેલ પડી, શું 33 સાગર ની જેલ પડી, આવતી 24 માં આ તો નિમનાથ ભગવાન માં ઉદય હતો એમ તો, ભગવાન નિમનાથ શ્રી કૃષ્ણ ના વખત માં પાંડવો હતા ને, એ વખતે સ્વર્ગ માં ગયા છે. 33 સાગર એટલે આવતી 24 માં કેટલાય તીર્થંકરો, પછી વારો આવે. એ તો પાછો સંજલન નો હતો વળી, આ તો અનંતાનુબંધી નો, મિથ્યાત્વ અવસ્થામાં તો કાળામાં કાળો સર્પ, ઝેરીમાં ઝેરી સર્પ, એમ બોલો તો સંજલન નો અલ્પ, બહુ અલ્પ, બહુ પાતળો, એક ટકોરો મારે ને તૂટી જાય, વિતરાગતાની શ્રેણી માંડે જાય કેવળ જ્ઞાનમાં. એક જ ઘા બાકી છેલ્લો એમ સમજો, લડાઈ કરતા કરતા એક જ ઘા બાકી, એને 33 સાગર ની જેલ. અને અમૃતચંદ્રાચાર્ય 85 થી કઈ 172મી ગાથાના ટીકામાં લખે છે, બળબળતા અંગારામાં શેકાવાનું છે ત્યાં દેવલોકમાં ચિરકાળ પર્યંત, બહુ લાંબા આયુષ છે ત્યાં, ચિરકાળ પર્યંત બળબળતા અંગારામાં શેકાવું પડે છે. કેમ કે ત્યાં વાત લીધી છે દ્રવલિંગી મુનિની, અને એ જાય છે 9મી ગ્રેવે 31 સાગર ની સ્થિતિ, 31 સાગર સુધી મિથ્યાત્વ સહિત છે, બળબળતા અંગારામાં શેકાશે. અને જ્ઞાની ને રાગ આવે છે એ તો અંગારો જ છે, એને રાગ આગ દહે સદા, આગ જ છે સદા, એને માટે આગ છે. જરાય શીતળતા છે એમાં એ રાગ નો સ્વભાવ નથી. ગુરુદેવ પુણ્યના પરિણામ માટે એમ કહેતા કે ભાઈ આ પુણ્યના ફળ આવ્યા, પણ એના કારણરૂપ જે પુણ્યના પરિણામ થયા છે એ તો તારી આત્માની શાંતિને દજાડીને થયેલા છે. દજાડીને એટલે બાળીને, આત્માની શાંતિ મળે એમાંથી પૂન થાય છે. ઉકળી આવે, ખીચડી બળી જાય, બહાર ફેંકી દઈએ, કાગડા ભેગા થઈને ખાય, કાગડા ને માટે પાછું મિષ્ટાન છે, એને ખીચડી ક્યાંથી ખાવા મળે, ચોખા મગની, એ રાજી રાજી થઈ જાય કે હા આપણો તો પુણ્યનો ઉદય આવ્યો. શું તો કે પણ આ તો દાઝેલા ઉખડ્યા છે, આત્માની શાંતિ બાળીને ઉત્પન્ન થયેલા છે એવો અભિપ્રાય છે. સુગાની જે કે ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો, આ અભિપ્રાય છે. ઉપયોગ બહાર ગયો સામે મોત જોવામાં આવે છે, મૃત્યુ જોવામાં આવે છે. એમનો દૂધ તો મૃત્યુ આવે ત્યારે દેખાય છે ને. એવો જ્ઞાનીનો અભિપ્રાય છે કે રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે તેમાં રાગ છે. આ તો એ દશામાં છે ત્યારની વાત છે, બચાવ કરવાની વાત નથી. જ્ઞાનીની દશાનું વર્ણન જાણીને કેટલાક ઊંધા પરિણમે છે કે જો જ્ઞાનીને રાગ છે, જ્ઞાની રાજપાટ કરે છે, જ્ઞાની વેપાર ધંધો કરે છે, જ્ઞાનીને કુટુંબ પરિવાર છે, જ્ઞાનીને આમ છે, તો પછી અમારે તો હજી હોય જ ને, ભૂમિકા અનુસાર તો હોય જ ને. એકદમ વિપરીત વાત છે. એવી રીતે કોઈ દિવસ દોષનો પક્ષ કરાય નહીં, અને જ્યારે જીવ દોષનો પક્ષ કરે ત્યારે તીવ્ર દોષની તીવ્ર દ્રષ્ટિ, મિથ્યાત્વ તીવ્ર થાય, દર્શનનો તીવ્ર થાય, ત્યારે જીવ દોષનો પક્ષ કરે. દોષનો પક્ષ કરવામાં આ બહુ મોટો દોષ છે કે દર્શન મોહને વધારે છે, દર્શન મોહનો રસ ત્યાં તીવ્ર થાય છે. જ્ઞાનીના અભિપ્રાય સાથે પોતાનો ભાવ મેળ ખાવો જોઈએ. જો જ્ઞાની થવું હોય તો એને જ્ઞાનીને અનુસરવું જોઈએ, જ્ઞાનીના અભિપ્રાયને અનુસરવું જોઈએ, જ્ઞાનીની ચાલને અનુસરવું જોઈએ, તો જ્ઞાની થવાય. વિરુદ્ધ જઈને કેમ થવાય, તો કોઈ રીતે થવાય. હજુ જ્ઞાની આસક્તિ હોવાથી આ આસક્તિ છે એ ચારિત્રમો છે, દર્શનમો નથી પણ ચારિત્રમો છે. સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર રહેવાનું સામર્થ્ય અથવા પ્રગટ શક્તિ ઉત્પન્ન નથી. તેથી પૂર્વકર્મના અજ્ઞાન ભાવે કર્મના બાંધેલા કર્મના ઉદય કાળે, અજ્ઞાન ભાવે બાંધેલા છે એના ઉદય કાળે મચક ખાઈ જાય છે, આંચકો લાગે છે એને, પણ જાગૃતિ અને સાવધાની સહિત છે. મચક ખાય છે જ્ઞાની, સહેજ ડોલી જાય છે, પણ એ મૂળમાંથી નહીં, મૂળમાંથી ખસીને નહીં, શ્રદ્ધા જ્ઞાન આત્માનું છોડીને નહીં, અથવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પરિણતિ છોડીને નહીં. પરિણતિ રહે છે અને ઉપયોગ બહાર જાય છે, રાગ થાય છે, ત્યારે એને રાગ સંબંધીનું જ્ઞાન પણ થાય છે કે આ રાગ છે એ એકાંતે હેયત છે. જરા પણ કથનચિતપણે એને અનેકાંતપણે ઉપાદે છે એ વાત જ્ઞાનીના અભિપ્રાયમાં નથી. કઈ અપેક્ષાએ કાળો નાગ રાખવા જેવો હોય ઘરમાં, અપેક્ષા બતાવો. રાગને રાખવો એટલે ઘરમાં કાળા નાગને રાખવો. રાગ આત્મામાં થાય છે એટલે ઘર કહેવાય ને. પછી કેવી રીતે લાભ થાય એનો, વિશ્વાસ નો હોય તો અનુભવ, તો વિશ્વાસ સહિત વિચાર કરે તો અનુભવ. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે, આમાં લીધી છે, આત્માવલોકનમાં લીધી છે. વિશ્વાસ સહિતનો વિચાર એ અનુભવનું કારણ છે. અવિશ્વાસથી વિચાર કરે તો એ વિચાર એને આગળ વધવામાં જરાય સાર્થક થતો નથી. સમયસારમાં ગાથા આવે છે કે જેમ સોનામાંથી બધા આભૂષણ સોનાના જ બને છે, જેટલા ઘાટ કરવામાં આવે, કોઈ પણ પ્રકારના ઘાટ કરવામાં આવે, તે બધા ઘાટ સોનામય છે, તેમ જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાનમય આત્મા હું છું એવા અનુભવમાંથી એવી પરિણતિ હોતા, આત્માના જ્ઞાન સહિત પછી જે પરિણમન ચાલ્યું એમાં બધી પર્યાયો જ્ઞાનીની જ્ઞાનમય જ છે. જ્ઞાનીનું બધું પરિણમન જ્ઞાનમય છે એવી એક ગાથા છે. ત્યારે કોઈ એમ કહે કે પણ આસક્તિને લઈને જ્ઞાનીને તો રાગ પણ છે, તો કે રાગ છે ત્યારે પણ આ રાગ છે તે હું નથી એવું જ્ઞાનમય પરિણમન છે. રાગ છે પણ રાગ છે ત્યારે જ્ઞાનમય પણ હું કેમ લીધું, કે આ રાગ છે તે હું નથી, આ પુણ્યનો ભાવ છે શુભ ભાવ છે તે હું નથી, એવું મારું સ્વરૂપ નથી, એ કાળો નાગ છે એવું એને જ્ઞાન હોય છે. અને એ જ્ઞાન હોવાને લીધે એમનું પરિણમન જ્ઞાનમય છે એમ કહેવામાં આવે છે. રાગથી ભિન્નતા થતી હોવાથી રાગમય પરિણમન નથી કહેવાતું. રાગ છે ખરો પણ રાગમય પરિણમન નથી. મય એટલે તન્મય, એમાં તન્મય થવું એવું એકત્વરૂપ પરિણમન જ્ઞાન દશામાં થતું નથી. એટલે બધું પરિણમન જ્ઞાનમય છે, સર્વ દશા એની જ્ઞાનમય છે એમ કહેવાય છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઉભા છે એમ લીધું છે, થોડા શબ્દ લીધો છે, ઘણા ઉભા છે એમ નથી લીધું. પણ સંયોગથી માપ જુએ તો પૂર્વકર્મના ઉદય અનુસાર સંયોગ હોય, વળી એનો અચારિત્ર મનોરાગ પણ સાથે હોય, પછી એકલા સંયોગ હોય એમ નહીં, સંયોગ પડ્યા છે એ તો ધ્યાનમાં આવશે એમ નથી, ચારિત્ર મૂળનો રાગ હોય. કે ચક્રવર્તી નો ઉદય આવે છે પુણ્યનો, જન્મથી ચક્રવર્તી નથી કોઈ, તે ભાવમાં જ્યારે એ રાજ્યાભિષેક એનો થાય છે પછી ચક્રવર્તીના પુણ્યનો ઉદય આવે છે. ભરત ચક્રવર્તી, ઋષભદેવ ભગવાન જ્યાં સુધી રાજ કરતા હતા ત્યાં સુધી ભરત ચક્રવર્તી નહોતા. જ્યારે એમણે રાજનો ત્યાગ કરીને એમનો રાજ્યાભિષેક ભરત મહારાજાનો કર્યો, ત્યારથી એમને ચક્રવર્તી, ત્યાર પછી ચક્રવર્તી પદનો ઉદય આવે છે. અને શાયિક સમ્યક દર્શન હોવા છતાં પહેલા તો એ ધર્મ બાજુ વળે છે, કેમ કે બહુ મોટો પ્રસંગ ઘરમાં એ હતો કે પોતાના જ પૂજ્ય પિતાશ્રી પહેલી વહેલી ચોથા કાળના પ્રારંભમાં જીન દીક્ષા અંગીકાર કરે છે, એ પહેલા કોઈ આ ભરત ક્ષેત્રને વિશે મુનિ નહોતા, કોઈ ધર્મી નહોતા, કોઈ મુનિ નહોતા, અને ધર્મ પ્રગટાવે એની કોઈ પરિસ્થિતિ નહોતી. એ ઋષભદેવ ભગવાને શરૂઆત કરી, એટલે એમણે દીક્ષા લીધી. દીક્ષા લીધી પછી કેવળ જ્ઞાન થયું, કેવળ જ્ઞાન થયા પછી સમવસરણની અંદર ઉપદેશ ચાલ્યો, અને ફટાફટ જેમ દીવાથી દીવાની રોશની પ્રગટે એમ જ્ઞાનીઓની વણઝાર શરૂ થઈ ગઈ. ઋષભદેવ ભગવાન ભરત મહારાજાને પણ ક્ષાયિક સમ્યક દર્શન થયું. એ ક્ષાયિક સમ્યક દર્શન થયું અને અહીંયા ચક્રવર્તી પદનો ઉદય આવ્યો. એક સાથે બે ઉદય, અંદરમાં આત્મામાં સમ્યક સમ્યક દર્શનનો ઉદય, બહારમાં પુણ્યનો ઉદય, એક સાથે બે વાત છે. પુણ્યનું સાર પ્રવૃત્તિ પણ થાય છે. તો એ સામે તો સમ્યક દર્શન લઈને આવ્યા હોય એમ થાય ને, તો લડે છે ત્યારે સમ્યક સહિતની દશામાં લડે છે ને, કેવળ જ્ઞાન પછી તો નથી થઈ એમ કથા તો એમ આવે છે. બરાબર છે, એક સાથે બે સમાચાર મળે છે. ત્યાં ચક્રરત્નો, ચૌદ રત્નો, ચક્ર સહિત ચૌદ રત્નો આયુષ શાળામાં ઉત્પન્ન થયા છે, આ બાજુથી સમાચાર આવે છે. કે ભગવાન ને કેવળ જ્ઞાન થી છે. પહેલા જાય છે પૂજા કરવા ભગવાન ની, પેલા આયુ હાથમાં લેતા કેવાદી એમને, આ મોટી વાત છે. પછી જાય છે ત્યાં, ચારિત્ર મોહના રાગ થી જુએ છે લોકો. ચારિત્ર મોહ છે, દર્શન મોહ છે, આમ સમાજ ને તો સમજાતું નથી. એટલે એ તો બીજાઓની જેમ જ સમજે છે. સામાન્ય રીતે તો જ્ઞાનીને લોકો બીજા સામાન્ય જનોની જેમ સમજે છે, કેમ કે એને પૂર્વકર્મનો ઉદય એવો જ હોય છે જે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય આવે છે સામાન્ય મનુષ્યોને. એવો તો ત્યાં એને સમજ પડતી નથી કે આ તો કેવી રીતે જ્ઞાની હોય, ઈચ્છા એ કરીને કામ કરતા દેખાય એવું એવો રાગ પોતાનો સ્વયં બુદ્ધિપૂર્વક નો જોવામાં આવે, બીજાને સમજાય એવો કે આને આવા રાગની ઈચ્છા કરી, આવા રાગની ઈચ્છા કરી, ત્યારે સામાન્ય બુદ્ધિમાં એ દશા સમજી શકાતી નથી. અથવા સામાન્ય યોગ્યતામાં પણ, મુમુક્ષુને પણ સામાન્ય બુદ્ધિ એટલે જગતના વ્યવહારી જીવોને ન સમજાય એ તો સંભવિત વાત છે, પણ મુમુક્ષુઓમાં પણ સામાન્ય યોગ્યતામાં મુમુક્ષુને જ્ઞાનીની ઓળખાણ થતી નથી. તીવ્ર મુમુક્ષુતામાં જ્ઞાનીની ઓળખાણ થાય છે, વિશેષ યોગ્યતામાં જ્ઞાનીની ઓળખાણ થાય છે. કહે છે કે હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઉભા છે. થોડા કેમ ગણવા, આપણે એ પ્રશ્ન ચાલતો હતો વિચારવામાં, કે આટલો મોટો લડાઈનો આરંભ સમારંભ કરે, અથવા કોઈ શ્રીમંત હોય તો એના પ્રમાણમાં એનો કારોબાર હોય, બધો પુણ્યનો ઉદય હોય તો એના પ્રમાણમાં કારોબાર હોય ને, રાજા હોય તો એના પ્રમાણમાં એનો કારોબાર ચાલતો હોય, તો એ થોડા ઉભા છે એમાં એમ કેમ ગણવું. વૈરાગી હોય, સાદા કપડા પહેર્યા હોય, દાગીના પહેરતા નો હોય, સાદો ખોરાક લેતા હોય, કોઈ વિશેષ મોર શોખ કે એવું કઈ ન દેખાતું હોય તો એમ કહું કે થોડાક છે, હજી એ થોડુંક છે, પૂર્ણ વિતરાગ નથી ત્યાં. પણ મોટા લાખો કરોડોના આભૂષણ પહેર્યા હોય, મોટા સિંહાસન હોય રત્નોના, મોટા મોટા મહેલ ને પલંગ હોય, નોકર ચાકર ને બધી મોટી સામગ્રીની એટલી બધી મણઝાર હોય, એવો ખોરાક હોય, ખોરાક એવો ચક્રવર્તીનો હીરામોતીની ભસ્મો ખોરાકમાં નાખતા હોય. ગુરુદેવ વર્ણન કરતા ને કે એનું આખું લશ્કરનો ખોરાક રંધાતો હોય, જ્યાં યુદ્ધ કરવા જાય ત્યાં ચક્રવર્તીનું કુંજ છે, વાવે તે દિવસે લણે, જે દિવસે વાવે તે દિવસે લણે, ને તે દિવસે એનો આટો બનાવીને એને હારે ટ્રક ફેરવવા ન પડે, અનાજના હારે અનાજ લઈ જવું ન પડે, બધું ત્યાં ત્યાં એના કુંજથી બધી વ્યવસ્થા થઈ જાય, જે જગ્યાએ જાય ત્યાં અને ત્યાં ને ત્યાં બધા જમી. પણ એના આખા લશ્કરના ખોરાકમાં ચક્રવર્તીના ખોરાકનો એક કોળિયો નાખે તો કોઈ પચાવી ન શકે. કેટલા ભાગે આવે, કેટલા ભાગે વહેંચાઈ જાય એક કોળિયો, પણ એ કોઈ રજકણને પચાવી ન શકે. વૈરાગી કેવી રીતે, થોડા ઊભા છે કેવી રીતે, આમ લાગે કે ન લાગે, થોડા કેવી રીતે કહેવા, કે એની રસની માત્રા જોઈને એમ કહે છે. જે ચારિત્ર મોહનો રાગ છે એ રાગમાં એ વિરક્ત છે, રાગથી વિરક્ત છે, રાગ રસ નથી એની અંદર, એટલે થોડા ઉભા છે એમ વાત છે. સંયોગથી જોવે તો કાંઈ સમજાય એવો વિષય નથી, અને પરિણામને તો જોવાની માટે એની દ્રષ્ટિ જોઈએ, અથવા એનો પરિચય જોઈએ, પરિચય વગર તો કોઈને સમજી શકાતું નથી. એટલે જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીના સંગમાં વસવું પડે છે. સોનું જુઓ કસી અને માણસ જુઓ વસી, દીક દીકરાના લગ્ન કરીને વહુ લાવે છે ને ઘરમાં, જ્યારે એની સાથે સગપણ કરવું હોય, સામાવાળાની દીકરી સાથે સગપણ કરવું હોય, ત્યારે બધું રિપોર્ટ મેળવે, કોન્ફિડેન્શિયલમાં કોન્ફિડેન્શિયલ રિપોર્ટ મેળવે. એની બેનપણી કોણ છે એને પૂછે, એની બેનપણી એનું ખરાબ કહેશે કે એનું સારું કહેશે બીજી વાત છે, પણ ચકાસણી કરવામાં ચતુરાઈમાં તો જીવ કાચું રાખતો નથી. પછી જીવું નક્કું સારું હોય તો જ કરે, નહીં તો કરે નહીં, સીધી વાત છે. એને અનુકૂળ લાગ્યું હોય કે વાંધો આવે એવું નથી ત્યારે તો કરે છે, પછી એવું જ નીકળે છે બધું બરાબર, એ સંભવ નથી. 99/99 તો એવું નીકળતું નથી, 1% નીકળતું હોય જુદી વાત છે. એનો અર્થ શું કે છે કે ખબર ક્યારે પડે છે? પ્રસંગ પડે ત્યારે ખબર પડે છે. પ્રસંગ પડે એટલે સહવાસમાં ખબર ઓળખાય છે કે આની યોગ્યતા કેવી છે. ઓળખવામાં પરિચય અને સહવાસ સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજી કોઈ રીત નથી. જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીનો સંગ અને સત્સમાગમ એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ખાલી માત્ર સાંભળવા જાય ઉપર ઉપરથી, ક્યારેક ક્યારેક સાંભળવા જાય અને જ્ઞાનીની ઓળખાણ થઈ જાય, અથવા ઘણા જીવો જ્ઞાની માને માટે પોતે પણ માનતો થાય, લોલમાં લોલ કરે, આ ગાય ત્યારે કરે ને, બીજું ન યાદ રહે પણ એ લોલ બોલવામાં વાંધો નહીં. તમારે ગુજરાતીની અંદર ગરબા ગાય છે ત્યારે વાંહે પાછળ લોલ એવો શબ્દ આવે તો બીજું કાંઈ ન બોલે, આખી લીટી જવા દે, વાંહે લોલ બોલે એટલે ચાલ્યું, પોતે પણ ગાય છે, બીજાએ ગાય છે ને હું પણ ગાઉં છું, આ દશાય એથી કાંઈ વળતું નથી, એ કાંઈ કામમાં આવતું નથી. એક ઓળખાણ થાય તો એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થાય, એક નિષ્ઠાએ મનથી વચનથી કાયથી તન મન ધનથી એનું સમર્પણ આવ્યા વિના રહે, આ એનો નિયમબદ્ધ વાત છે. અને એ જે જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની થયા વિના નિયમબદ્ધ વાત છે. તક જાય છે હાથમાંથી, અનંત વાર ગઈ છે, હાથમાંથી તક ચાલી જાય છે. હીરો હાથમાંથી પડી જાય, નદીને દરિયામાં જાય તો રોવા માંડે, અરે લાખ કરોડ નો મારો હીરો વિયોગ્યો, પત્તે હવે પત્તો નહીં ખાય. મનુષ્ય ભાવ તો રત્ન ચિંતામણી, એક એક સમયે રત્ન ચિંતામણી તુલ્ય છે, જાય છે હાથમાંથી, કેટલો ખેદ થાય છે એ વિચારનો વિષય છે. થોડા ઉભા છે એમ કહેવા પાછળ એને અલ્પ રાગ રસ છે, રાગ છે પણ અલ્પ રાગ રસ છે, ચારિત્ર મૂળનો રાગ તદ્દન લુખો છે, સ્વામિત્વ વિનાનો છે, અને જેમાંથી પોતાનું અસ્તિત્વ ઉઠાવી લીધો છે એવો છે. હા, એને જરાય મીઠો લાગતો નથી, લાડવો મીઠો લાગતો નથી. આ એક જુઓ ને પરિસ્થિતિ વર્ષ કેવી વાત છે, એનો એ લાડવો છે, મીઠાશને લઈને રોજ ખાતો હતો એ જ લાડવો એને મીઠો નથી લાગતો, આવી વાત છે. અને આત્માના હિતની વાત જ્ઞાનીની વાણી, ભગવાનની વાણી જે કહો તે મીઠી અમૃત જેવી હોય છે, તો પણ મીઠાત્મનો ઘણો જોર હોય છે તો એને મીઠી લાગતી નથી, કડવી લાગે છે કેટલાકને, તો વિરોધ આવે છે, આવું કે છે, આમ કે છે, આમ દ્વેષથી આવે છે. ઘણો તાવ ચડ્યો હોય તો એ સાકર કડવી લાગે, સાકર કડવી લાગે, બહુ તાવ ચડ્યો હોય તો સાકર કડવી લાગે, સાકર થોડી કડવી છે એ તો સ્વભાવે કરીને મીઠી છે, બહુ તાવ ચડ્યો હોય તો સાકર કડવી લાગે, મોઢું બગડી ગયું હોય તો મોઢું મૂળ કડવું થઈ ગયું છે, સાકર કડવી નથી મોઢું કડવું થઈ ગયું છે, એટલે જે આવે એ બધું કડવું જ લાગે છે, એવી દશા થાય છે. બહુ માઠી ખરાબ સ્થિતિ છે, ઘણો રોગ વધી ગયો હોય એવી સ્થિતિ છે, મિથ્યાત્મનો રોગ, દર્શન મોહનો રોગ બહુ વધી ગયો એવી સ્થિતિ છે. એટલે તો કહ્યું ને શ્રીમજી, એમણે કહેલું કરેલું સર્વસંમત કરવું, વિરોધ ઉઠે છે આત્માની અરુચિ છે એટલે બધી અરુચિ જ ગણવી જોઈએ, પણ જે પ્રગટ દ્વેષ કરે છે એવો જ એના પરિણામ ચાલે છે, એ તો ખૂબ મુશ્કેલીમાં મુકાયેલા છે, ઘણી મુશ્કેલીમાં મુકાયેલા. અથવા તીવ્ર અનંતાની મંદીના કષાયમાં વર્તે છે એ પ્રકાર છે. આ તો અમૃત છે બધું, જ્ઞાનીના વચનો એટલે અમૃત છે બધું, એટલે એમાંથી અમૃત નો રસ લેવાનો છે, જે અમૃત છે એમાંથી અમૃત નો રસ લેવાનો છે. ખાલી જી ઓલા પરમાણુ નો ઉદય છે અને આ જીવ નો ભાવ છે, દ્રવ કર્મ ને ભાવ કર્મ માં, ભાવ કર્મ તે જીવનું કાર્ય છે, કર્મ એટલે કાર્ય, અને દ્રવ કર્મ એટલે ત્યાં પરમાણુ ની પર્યાય છે, કર્મ ની પર્યાય તે પ્રકૃતિ ને, તે દ્રવ કર્મ છે. શાસ્ત્ર સ્વાધ્યાય એટલે પુસ્તકના વચનોનો અર્થ કરવો એટલું નહીં. આપણો વિષય શું ચાલતો? શાસ્ત્રનો સ્વાધ્યાય એટલે કાંઈ માત્ર શાસ્ત્ર વચનોનો આ શબ્દનો આ અર્થ થાય ને આ શબ્દનો આ અર્થ થાય ને આ વાક્યની આ અપેક્ષા છે એટલું માત્ર નહીં, પણ એની પાછળ શાસ્ત્ર એટલે સ્વભાવના જોરમાંથી નીકળેલા વચનો, કેમ કે જ્ઞાની તો સ્વભાવ પ્રત્યેના જોરવાળા પરિણામમાં વર્તે છે, અંદરમાં રાગ ઉપરનું એનું જોર નથી એટલે તો એ થોડા ઊભા છે એમ કીધું. કેમ એ થોડા ઊભા છે? કે રાગ ઉપર એની ભીંસ નથી, રાગ ઉપર એનું જોર નથી, સ્વભાવના જોરમાં જે પરિણમન વર્તે છે એ પરિણમનની ભૂમિકામાંથી જે વચનો ઉગ્યા ઉત્પન્ન થયા એમાં એ જે રસથી એ વચનો આવ્યા, સ્વભાવ રસથી આત્મરસથી જે વચનો આવ્યા એટલે એ વચનોમાં પણ આત્મરસ ભર્યો છે, એમાંથી એ નિમિત્તે પોતાનો આત્મરસ ઉત્પન્ન કરવો, જે આત્મરસના નિમિત્તે વચનો ઉત્પન્ન થયા તે વચનોના નિમિત્તે પોતાનો આત્મરસ ઉત્પન્ન કરવો એનું નામ સ્વાધ્યાય છે. આત્મરસ ઉત્પન્ન કરવો એ સ્વાધ્યાયનો ખરો અર્થ છે. સામાન્ય રીતે જે વિદ્વાનો ને પંડિતો જે શાસ્ત્ર વાંચે છે એમાં એ રસ નથી આવતો, એનું કારણ છે કે આત્મરસમાંથી એ ભાષા નથી આવતી, એ કષાયના રસમાંથી એ ભાષા, રાગરસમાંથી એ ભાષા ઉત્પન્ન થઈ હોય છે, બહિર્દ્રષ્ટિના રસમાંથી એ ભાષા ઉત્પન્ન થઈ હોય છે, કસાય ના જોર માં જે વચનો હોય એનાથી બીજાને પણ હિત થવાનું કોઈ કારણ થતો નથી. જ્ઞાની ના તો એક વચન માંથી લાયકાત હોય તો કોઈને એક જ વચન માંથી ગોળી વાગે. એવો રસ ફેરો કાલે પૂજી બેન શ્રી એટલું બોલતા હતા, જ્ઞાયક જ્ઞાયક એટલે લુખો જ્ઞાયક નથી. આત્મા કોઈ અપૂર્વ તત્વ છે એમ લાગવું જોઈએ. જ્ઞાયક જ્ઞાયક આત્મા કોઈ અપૂર્વ તત્વ છે, ઠીક, અપૂર્વ તત્વ છે, અનાદિનો છે, છે તો અનાદિનો. પણ જો આમ એને એનો મહિમા આવે તો એને આ રીતે આવે એમ. જો સ્વરૂપનો મહિમા આવે તો એની આત્માની અપૂર્વતા ભાષા વિના રહે નહીં. અને એ વાણી, એ વિષયની વાણી પણ અપૂર્વ લાગે. તો રોજ એનું એ સાંભળે છે કે આત્મા અપૂર્વ છે, આત્મા જ્ઞાયક છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમ નહીં. આત્મા એ અપૂર્વ ને આત્માને બતાવનારી વાણી પણ અપૂર્વ લાગે, એ મહિમાનું લક્ષણ છે. વાત તો ટૂંકી ચાલે છે પણ બહુ એવી વાત આવે છે. અહીંયા એમ કે છે કે રાગ છે થોડા ઉભા છે બહાર, અલ્પ માત્રામાં બહાર જાય છે. બહાર જાય છે એનું જ્ઞાન રહે છે કે આ જેટલું વલણ બહાર જાય છે, જેટલા અંશે બહાર જાય છે, એ આત્માને એકાંતે નુકસાનનું કારણ છે. જરા પણ લાભનું કારણ છે એ વાત નથી, એકાંતે નુકસાનનું કારણ છે. એટલો રાગ છે, થોડો અલ્પરાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે એ અભિપ્રાય છે, એ જ્ઞાનની નિશ્ચિત થયેલી નિર્ણિત થયેલી પર્યાય છે. નિર્ણય અનુસાર જ્ઞાનની અને બીજા ગુણોના પરિણામની ગતિ કે સ્થિતિ હોય છે, નિર્ણય અનુસાર હોય છે. અને સર્વ કાર્યમાં પહેલો નિર્ણય જ કરવો પડે છે કે એ વગર કોઈ કાર્યનો પ્રારંભ થઈ શકતો નથી. તો અહીંયા એક નિર્ણય થઈ ગયો છે કે આત્મા આનંદ અમૃતનો કુંભ છે અને આ રાગ છે કાળો નાગ છે. આ બે નિશ્ચિત થયેલી ચીજ છે જ્ઞાનથી, સમ્યક જ્ઞાનથી, અનુભવ જ્ઞાનથી, અને એ એમ જ રહે છે. એને અનુસાર જ પછી પરિણમન થયે છે. ક્યારે પણ જ્ઞાનીને રાગમાં મીઠાશ આવતી નથી, કેમ કે જ્યાં જે કાળો સર્પ છે જેના અભિપ્રાયમાં, એને એની મીઠાશ આવવાનો શું પ્રશ્ન છે? એ પ્રશ્ન જ નથી. ઘરમાં લાવે છે કોઈ આ કીડીની દવા લાવે છે, મચ્છરોની દવા લાવે છે, એ થોડા જાજા પ્રમાણમાં ભલે માઇલ્ડ પણ પોઈઝનસ હોય છે. અને કીડીઓ તો રસોડામાં થતી હોય, થોડી થોડી છાંટે તો વાસ્તી પણ થાય નહીં અથવા ચાલી જાય. રસોડામાં રોટલી પણ છે, રોટલી બનાવે, દાળ બનાવે, શાક બનાવે, રસોઈ બનાવે છે, સાવધાની રાખે કે ન રાખે, થોડુંક ઝેર પડી જાય તો વાંધો નહીં, દવા થોડીક ઉડી, થોડુંક ઉડીને આમાં ભૂકી આવે તો થોડીકમાં હું વાંધો. હે, જે નિશ્ચય થઈ ગયો કે આ ઝેર છે એની સાવધાની વાપરે તો, પણ એની સાવધાની ઝેર નો ઉપયોગ કરે છે. છે કે નહી? આ તો પ્રેક્ટિકલ જીવનની અંદર વાત છે કે નહી?
જે બોટલમાં કે કોથળીમાં પાવડર ભર્યો હોય એના ઉપર લખે આ કીડીની દવા, કીડીનો પાવડર છે. ભૂલે છો કે કોઈ એનો ઉપયોગ ક્યાંક બીજી જગ્યાએ કરી નાખે, કેમ કે ઘરમાં તો ખાવા પીવાની ચીજો હોય છે. હે, સીધી આડકતરી રીતે ક્યાંય એનો ઉપયોગ ન થઈ જાય, અજાણપણે પણ એનો ઉપયોગ ન થઈ જાય, એની બધી પ્રિકોશન પહેલેથી બધી આગોતરી વ્યવસ્થા કરવામાં આવે છે. જેને રાગ ઝેર માયનો છે એ રાગનો આદર કરે છે, એ વાત જ્ઞાનીને સ્વપ્નમાં પણ નથી, જાગૃતિમાં તો નથી પણ સ્વપ્નમાં પણ નથી. લાગે કે હોશમાં છે એમ લાગે, અને એ હોશમાં એને મીઠાશ આવે છે એવું બીજાને લાગે. વા શું ભક્તિ કરે છે જ્ઞાની, પણ એ તો અંદરમાં તીર્થંકર ભગવાનના પણ આત્માને જુએ છે, એ પણ આત્માને જુએ છે, એના આનંદ અમૃતને જુએ છે, એની વિતરાગતાને જુએ છે, અને વિતરાગતાની સામે નાચે છે. કહેવાય એમ કે ભગવાનની સામે નાચે છે, પણ ખરેખર તો એ વિતરાગતાનો ભાવનો આવિર્ભાવ કરવાનો એનો એક ત્યાં પ્રયત્ન ચાલે જ છે. બહારમાં રાગ દેખાય છે, અંતરંગમાં એનો પ્રયત્ન છે, ત્યારે એ પ્રયત્ન વિનાના નથી, ત્યારે પણ એ પ્રયત્ન વાળા છે. બહુમાન તીર્થંકર પ્રકૃતિનું નથી, બહુમાન વિતરાગતાનું છે. એટલે તો સંબંધ ભદ્રાચાર્ય કહ્યું કે હે ભગવાન, આપના 34 અતિશય જોઈને હું કઈ આપને પૂજું છું, વંદું છું, ભક્તિ કરું છું, એવું કઈ નથી. એવું તો ઇન્દ્રજાળિયાને હોય છે, માયાવી જીવોને એવું હોય છે, લબ્ધિવાળાને એવું હોય છે અતિશય, પણ આપની વિતરાગતા છે, આપનું જે સર્વજ્ઞપણું છે, એક સમયમાં ઉપાદ્ય ધ્રુવને જાણો છો, એને લઈને હું વંદન કરું છું, એવી સ્તુતિ. કોઈ વાર અતિશયનું પણ ભક્તિ કરે, પણ એમાં વિતરાગતાને લીધે ભક્તિ કરે છે. મૂળ વાત તો એ છે. પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે, જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઉભા હોવા છતાં વિભાવથી જુદા છે અને વિભાવથી નાના છે. કોઈ તો એમ કહે છે કે જ્ઞાનીને રાગ જ નથી, એમ નથી. સાધક દશા છે એની ભૂમિકાની મર્યાદામાં મર્યાદિત રાગ એને થાય છે, ભૂમિકાની બહારનો અમર્યાદિત રાગ કોઈ જ્ઞાનીને થાય નહીં, એવી પરિસ્થિતિ છે. એટલો રાગ છે, મર્યાદિત રાગ છે, એની વચ્ચે ઉભા હોવા છતાં પણ એનાથી ભિન્ન છે, મર્યાદિત હોવા છતાં એનાથી ભિન્ન છે, મર્યાદિત પણ આના જેમ નહીં. જે એકત્વ થાય છે ત્યાં દ્રષ્ટિને, તો મંદ રાગ હોય તો પણ એમાં એકત્વ છે, તીવ્ર રાગ હોય તો પણ એમાં એકત્વ છે. એ પ્રકાર તો જ્ઞાનની દશામાં હોતો નથી, એ બતાવવું છે કે વિભાવની વચ્ચે ઉભા હોવા છતાં વિભાવથી જુદા છે, વિભાવથી ન્યારા છે. એટલે હું વિભાવથી જુદો છું એવું એને સ્પષ્ટ ભાન વર્તે છે. એક દ્રષ્ટાંત આમાં આવે છે, પાડોશી સાથે ઘણો સંબંધ હોય, ઘણો પ્રેમ હોય, તો પાડોશીને ત્યાં જાય, ઘણો વખત બેસે, એમ કહે કે ભાઈ અમે તો આ અમારું ઘર જ માન્યું છે. શું કે આ તો અમે અમારું ઘરમાં અમારા અમારા હાથે પાણી લઈ લઈએ, અમારા હાથે ચા બનાવી નાખીએ, અમારા હાથે નાસ્તો લઈ લઈએ, અમારા હાથે ખાવાનું લઈને પણ બેસી જઈએ, ઘણો પ્રેમ હોય, ખૂબ ઇન્ટિમસ હોય. પણ એની મૂડીની માલિકી ક્યારે ચિંતવે છે? ઘણા તીવ્ર સ્નેહના કારણે ઘરની જેમ પ્રવર્તે, ઘણો સમય ત્યાં ગાળે, પણ કોઈ દિવસ એની મૂડી ઉપર નજર કરે કે આની મૂડી લઈ લઉં, કોઈ સ્વામિત્વ કરે, એ તો બહુ મોટો દોષ લાગે. ઘણો પ્રેમ હોય ને એની મૂડી ઉપર જો નજર બગાડે કેવડો મોટો દોષ લાગે, બીજા કરતા વધારે લાગે. જૈનો માણસ કોઈ એની મૂડી લેવાનો વિચાર કરે અને ઘણા સ્નેહ વાળો એની મૂડી લેવાનો વિચાર કરે તો વધારે દોષ, વધારે દૂષિત થયો. એવું બનતું નથી. સ્વામિત્વ નહીં તે સ્વામિત્વ નહીં. ઘણો રાગ એટલે એની મૂડીનો પણ ધણી થઈ જાય, એ સ્વપ્નમાં પણ વિચારતો નથી. એનું મકાન મારું નહીં, એની મૂડી મારી નહીં, એમ જ રહે છે. બહુ સ્નેહને કારણે, બહુ પ્રેમને કારણે એવો એવી ભૂલ થતી નથી કાંઈ. એમ ભલે સંયોગની ને વિભાવની વચ્ચે ઊભા છે, પૂર્વકર્મને લઈને સ્નેહ નથી, પ્રેમ નથી. ક્યારેક દેખાય એવું ખરું કે પરિવાર પ્રત્યે રાગ છે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ છે, એવું દેખાય. શુભ શુભ બંને રાગ દેખાય, પણ ક્યારે એનો ધણી થતો નથી, એનો સ્વામિત્વ એને આવતું નથી. પારકા કરે જાય છે, સ્નેહથી જાય છે કે સંબંધથી જાય છે પૂર્વકર્મના, પણ એની સાથે સ્વામિત્વ પણ એ કોઈ રીતે સંબંધ જ્ઞાની કરતા નથી કે એને થતો નથી. એક દ્રષ્ટાંત ગુરુદેવે પણ આપતા કે એક વાર પર્વત ઉપર વીજળી પડે અને પર્વતના બે ભાગ થાય, વચ્ચે ખીણ થઈ ગઈ, હવે એને કોઈ ધક્કો મારીને ભેગા કરી દે, રસી બાંધી, દોરડા બાંધી બાંધીને મારીને ભેગા કરે, કે અંદર માટી પૂરી પૂરીને એક પર્વત બનાવી નાખે, એ પછી એક પર્વત થાય નહીં. એકતાની તાકાત એમાં રહે નહીં. માટી નાખે તો એ જુદા, એ
જુદા
જુદા જુદા પીડા એ કદી ભેગા થાય નહીં. એવું શ્રદ્ધા જ્ઞાનનું બળ આમ કરે છે. ચારિત્ર જઘન્ય ભાવે હોવા છતાં ચોથા ગુણ સ્થાને જ્ઞાન દશામાં અલ્પ માત્રામાં ચારિત્ર હોવા છતાં શ્રદ્ધા જ્ઞાનનું બળ કોઈ અલૌકિક બળ છે, અને એ બળથી જ્ઞાની પોતાના ધ્યેય પ્રત્યે આગળ વધી જ રહ્યા છે, આગળ વધતા જ જાય છે. એ અભિપ્રાયના દ્રષ્ટિકોણથી, અભિપ્રાય એ અંતરંગનો વિષય હોવાથી જ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે. જ્ઞાનીનું, ખરેખર તો જ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે, અને દરેકનું સ્વરૂપ અભિપ્રાયથી જ પકડાય છે. વાણી વર્તન ભાષાથી નહીં, પણ જોવામાં આવે છે કે આનો મત શું છે, આનો અભિપ્રાય શું છે, એના ઉપર એનું સ્વરૂપ નક્કી થાય છે. ન્યારાજ હોય છે. એક પરમાગમ સારમાં બોલાવે છે, પૂર્વમાં જ્ઞાની વર્તે છે, કોઈ ચક્રવર્તી આદિ હોય તો લડાઈમાં પણ વચ્ચે, લડાઈની વચ્ચે પણ ઉભા રહેલા જોવામાં આવે છે. પણ જ્યારે પોતાના સ્વરૂપ ધ્યાનની પ્રવૃત્તિમાં આવે છે ત્યારે શુદ્ધોપયોગમાં આવી જાય, એટલી મોકળાશ રાખીને બહાર આવે છે. એવો એક શબ્દ વાપરે છે, એટલી મોકળાશ રાખીને બહાર આવે છે, એટલે એટલી જગ્યા રાખીને બહાર આવે છે. આખે આખા બહાર જતા નથી એમ કે છે. પોતાનું સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન અકબંધ છે અંદરમાં, અને પોતાની આરાધનાને ઉપાસવાની જે લાઈન છે એ લાઈન તોડીને બહાર જતા નથી. એ લાઈન એની સાંધેલી છે, અને જ્યારે એનું અનુસંધાન કરવા માટે પુરુષાર્થ કરે છે ત્યારે એ શુદ્ધ ઉપયોગમાં આવે છે. તો એ એટલી જગ્યા રાખીને પછી બહાર આવે છે. માણસ નથી કહેતો કે ભાઈ આટલી આટલું માર્જિન રાખીને અમે ચાલીએ છીએ સેફ સાઈડ. ઘણા પ્રસંગોની અંદર એવું છે કે કેટલીક સેફ સાઈડ રાખીને પછી જ આગળની વાત કરવાની. વાહનની અંદર નથી કહેતા ભાઈ 20-25 ફૂટનું અંતર રાખીને હાલવું, તો ઓલો ઉભો વાંચીને તો રહ્યો તો આ ભટકાઈ જાય નહીં. માર્જિન રાખીને ચાલવું. આ સોદો કરે છે ત્યારે નથી કહેતા કે આપણે બેનો માલ હવા બેમાં લેવો હતો પણ પોણા બેથી વાત શરૂ કરી, સવા બે સુધી આપણે લેવાનું માર્જિન હતું, એટલે ઓલો 3 થી શરૂઆત કરે ને હવા બેમાં પતી જાય. એને વેચવાની સવા બેમાં ગરજ હોય પણ એ 3 થી શરૂ કરે. તો એ જે વચ્ચેનો જે માર્જિન રાખો, જગ્યા રાખવી, અવકાશ રાખવો, એ જ્ઞાની પોતાના શુદ્ધોપયોગનો અવકાશ રાખીને, એટલો પુરુષાર્થ બરાબર રાખીને પછી બહાર આવે છે. આખે આખા બહાર જતા નથી. અને ભરત ચક્રવર્તિ માટે તો પ્રસિદ્ધપણે કહેવાતું કે સાયંકાળે યુદ્ધ વિરામ થાય અને સામાયિકમાં બેસે અને શુદ્ધોપયોગમાં આવે, રોજ શુદ્ધોપયોગમાં આવે, સાંજ પડે ને રોજ શુદ્ધોપયોગમાં આવે. ઠીક, સવારે ઉઠીને લડાઈ કરતા શસ્ત્રો ખખડાવતા દેખાય, સાંજે શુદ્ધ ઉપયોગમાં નિર્વિકલ્પ ચૈતન્ય ગોળો અંદરમાં છૂટો પડી જાય અને પોતાના સિદ્ધ પદનો અપરોક્ષ સાક્ષાત પ્રત્યક્ષ અનુભવમાં લીન થઈ જાય. એમ બતાવે છે કે દિવસ દરમિયાન જે યુદ્ધના પરિણામ કર્યા એમાં પૂરેપૂરા બહાર આવ્યા જ નથી. આ જગ્યા રાખી લીધી છે એને પહેલા માર્જિન હાથમાં રાખીને આ ચાલે છે, એમને ચાલતા. એટલે કે છે એ કાળે પણ ન્યારા છે એનું છે કે ખરેખર ન્યારા છે અને ન્યારા જોવામાં આવે છે. વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ વિકારી ભાવ, અવિકાર સ્વરૂપ સ્વભાવથી વિરુદ્ધ એવો વિકારી ભાવ, એનું નામ વિભાવ. વીસમો બોલ છે મુમુક્ષુની યથાર્થ ભૂમિકાનો. સમ્યક દર્શન પહેલા સમ્યક દર્શનને યોગ્ય યથાર્થ ભૂમિકાના અનેક લક્ષણો છે અને એમાંથી જુદી જુદી પ્રકારની વાતો આમાં અનેક બોલમાં આવી છે. મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ એટલે મોક્ષનો માર્ગ મળે જ છૂટકો. ગેરેન્ટેડ વાત કરે છે, કદાચ મળે કે કદાચ ન મળે એ વાત અહીંયા પદ્ધતિ જ નથી. ચોખ્ખે ચોખ્ખી વાત છે કે માર્ગ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો કોઈ જીવ આ સ્થિતિએ આવે અને એને મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થાય કોઈ રીતે બની શકે નહીં. એની સાથે કુદરત બંધાયેલી છે, ચોખ્ખી ચોખ્ખી વાત છે. પછીનો જ બોલ છે એ તો, પણ આવા કોઈ એક બોલ ઉપર ગુરુદેવનું પ્રવચન ચાલ્યું છે ત્યારે ગુરુદેવે એને ખાસ પ્રકારની પાત્રતા કહી છે. ખાસ પ્રકારની પાત્રતા 425 નંબરનો બોલ છે. એમાં પ્રશ્ન પૂછ્યો છે કે જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં પામતો નથી તો કેવા પ્રકારે અટકી જાય છે, ત્યારે એના કેટલાક મુખ્ય કારણો ઉત્તરની અંદર બતાવેલા છે. એમાં મુખ્ય એક કારણ દીધું, જે સામાન્ય રીતે સ્થૂળ કારણપણે હોય છે, કે કોઈને કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય છે, એટલે ત્યાં સુખ નથી પણ એને સુખ લાગે છે, ભાસે છે, કલ્પિત હોય એ કલ્પના છે એની, અને એ જતું નથી એટલે એ કલ્પના જરા હળવો શબ્દ છે પણ ખરેખર સુખની વાસના છે કે જે જાય નહીં. કલ્પના ખરી પણ વાસના જેવી છે કે એ કલ્પના મટતી નથી તો એ અટકી જાય છે. તત્વનો વિષય સમજણમાં બરાબર લઈએ, એમાં દેખત રીતે ભૂલ ન થાય સમજવાના કાળમાં, એટલી બુદ્ધિ ક્ષમતા જ્ઞાનની ક્ષમતા હોય કે તત્વનો વિષય યથાર્થ ધારે, આમ કહેવા માંગે છે આમ કહેવા માંગે છે બરાબર પકડે. પણ પ્રતિબંધ છે, આ બહુ મોટો પ્રતિબંધ છે, દર્શનનું કારણ છે. પદાર્થમાં સુખ બુદ્ધિ, સુખની કલ્પના, સુખની વાસના એ જીવને દર્શનનું કારણ છે. ઊંડે ઊંડે સ્થૂળપણે ન હોય તો સૂક્ષ્મપણે પણ, અથવા પોતાને શું પરિણામ થાય ત્યારે એનું અવલંબન નો પ્રકાર ઊભો થાય, આશ્રય બુદ્ધિ છે એ પણ અટકી જાય છે. એ હવે જે વાત કરી છે, આ વાત કરી છે જે આપણે ટુ ધી પોઈન્ટ વાત છે, એની સાથે આવે છે કે બાકી જે ખાસ જિજ્ઞાસુ અથવા આત્માર્થી હોય, હજી વધારે કહે છે, ખાસ જિજ્ઞાસુ અથવા ખાસ આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટિ હોય, ખાસ પ્રકારની, એ ખાસ પ્રકાર કયો? અહીંયા તો ગોળ ગોળ વાત લાગે, આ જગ્યાએ આ વાત થોડી ગોળ ગોળ લાગે. ખાસ 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 શું? કે 20 નંબરનો ગોળ શું? આ ખાસ પ્રકારની પાત્રતા. ગુરુદેવજી કોઈ જગ્યાએ પ્રવચનમાં સ્પષ્ટ કર્યું છે, એ બોલી આપણે પરમાગમ સારમાં ખેંચ્યો છે, ખાસ પ્રકારની પાત્રતા ગુરુદેવના પ્રવચનમાં એ ખુલાસો આવ્યો છે. નંબર નહીં મળે, કાલે ઘરે જોઈ લે, યાદી વાળું પુસ્તક કરે છે, નીચે છે ડાબા બાજુ નીચે એક બોલ છે, ખાસ પ્રકારની પાત્રતા એટલે એમ કરીને ગુરુદેવે સ્પષ્ટીકરણ આપ્યું છે કે જેને એક આત્મા જ જોઈએ છે, આ જગતમાં જેને આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી તે ખાસ પ્રકારની પાત્રતા વાળો છે. કયા પ્રવચનમાં ખુલાસો કર્યો છે તો ત્યાં જોઈએ કે ખ્યાલ અનુક્રમણિકામાં પણ આ રીતે એનું અનુસંધાન છે બે વિષય. મારે કાંઈ જોઈતું જ નથી એ એક એવો વિષય છે કે એક આત્મામાં આવવા માટે એ જીવે બધી જગ્યાએથી ઉપયોગને નિવૃત્ત કરી લીધો છે. જાણે ઉપયોગની નિવૃત્તિ, અંદરમાં નિવૃત્ત થઈ જવાની વાત છે, પછી ભલે ઉદય અનુસાર પ્રવૃત્તિ થાય છે નિરસપણે, પણ અંદરમાં એક જગ્યાએ આવવા માટે પૂરેપૂરી શક્તિનો સર્વ ઉદ્યમથી જેને આત્માનું ગ્રહણ કરવું છે એની આ એક પ્રકારની પરિણામ સ્થિતિ ઊભી થાય છે.
જય ગો પરમ કૃપાળ શ્રી કહાં કુ દેવ નમ જય મિત્રાભિ દિગંબર જય ધામ.